व्यापकेश मुनि कहे थे, ज्येष्ठजीत राजन, भगवान श्री हरि राम प्रताप भाई अने सारा परिवार ने सेवा सरभराने विषे मूळजी ब्रह्मचारी अने जोबन पगी ने नियुक्त करे छे अने बन्ने जना प्रेम थी आ बधाईनी सेवा करवामां लागी जाय छे। आ बाजू आनंदानंद स्वामी महाराज ने प्रश्न पूछे छे के महाराज, इच्छाराम भाईए तमने साष्टांग दंडवत प्रणाम कर्या अने मोटा भाई ज्यारे आव्या त्यारे तमे सामे चालीने एमनो सत्कार करवा गया अने एमने प्रणाम कर्या, तो आमा केवल लोक संग्रह अर्थे तमे आ प्रणाम कर्या हता के पछी बीजू कोई कारण छे? कारण हे महाराज, आप तो सर्वावतारी भगवान पुरुषोत्तम नारायण छो, आपनी आपना थी तो कोई मोटो छे नहीं, तो पछी आपे एमने नमस्कार शा माटे कर्या? भगवान श्री हरि कहे छे, हे आनंदानंद स्वामी, मोटा भाईनो मैं सत्कार कर्यो, नमस्कार कर्या, ए जन्मथी माराथी मोटा छे एटले लोक संग्रह अर्थे वडीलोनो आदर करवो ए परंपराने जाळवी राखवा माटे हूँ मोटा भाईनु स्वागत करवा सामे चालीने गयो अने एमने प्रणाम कर्या, पण ए सिवाय बीजू कोई कारण नथी। आवी रीते भगवान आटला मोटा होवा छता पण जे समये जेवी क्रिया करवी घटे, कोईनो सन्मान करवो घटे, कोईने मान आपवो घटे, तो ए प्रमाणे मान आपता, पण हूँ भगवान छू एटले कोईने न नमो એમ અક્કડ થઈને રહેતા નહોતા। આવી રીતે ભગવાન શ્રી હરિએ મોટા ભાઈનું સન્માન કર્યું છે। પછી મહારાજ ઉતારે પધાર્યા, એ સમયે બધી બાઈઓને અને બાળકોને ભગવાનના ચરણ સ્પર્શ કરવાની અંતરમાં ઈચ્છા હતી, એટલે ભગવાન શ્રી હરિ ત્યાં ઉતારે પધાર્યા અને સુવાસિની બાઈ આદિ સર્વે બાઈઓએ ભગવાનનો ચરણ સ્પર્શ કરી અને હે રાજન નમસ્કાર કર્યા છે, નાના નાના બાળકોને લાવીને પણ પ્રભુને પગે લગાડ્યા છે, ભગવાન પણ એમના ઉપર અતિશય રાજી થયા છે। ત્યાર પછી ભગવાન પાછા સભાને વિશે પધાર્યા છે અને સભા પૂર્ણ થઈ ત્યારે તે દિવસે સુવાસિની ભાભીએ ભગવાન માટે સરસ મજાનો થાળ તૈયાર કરીને રાખેલો। વર્ષો પછી આજ ભાભીને ભગવાનને જમાડવાનો આ અમૂલક અવસર પ્રાપ્ત થયો છે। પૂરા પ્રેમથી સાચા શુદ્ધ ભાવે સુવાસિની ભાભીએ હે રાજન ભગવાનને જમાડવા માટે સરસ મજાનો થાળ તૈયાર કર્યો છે, અને પછી નંદરામને મોકલ્યા કે જાઓ દીકરા, પ્રભુને ભોજન કરવાને અર્થે અહીંયા તેડી લાવો। વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, ભગવાનને તેડવા માટે નંદરામભાઈ રામ પ્રતાપભાઈના મોટા દીકરા શ્રીજી મહારાજ પાસે આવીને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે હરે, હે કમળલોચન, મારી માતાએ આપના માટે સરસ મજાનો થાળ તૈયાર કર્યો છે, તો હે કૃપાનાથ, આપ કૃપા કરી અને અમારા નિવાસ સ્થાને થાળ આરોગવા માટે પધારો એવી મારી માતાએ ખાસ વિનંતી કરી છે. ભગવાન શ્રી હરિ નંદરામના આવા વાક્યો સાંભળીને કહે છે, હે નંદરામ, અમે તો જમી લીધું છે, માટે તારી માતાને કહેજે કે અમે જમવા આવીશું નહીં, તમે જમી લ્યો. ચૈતન્યાનંદ સ્વામી ત્યાં ઊભા હતા. એમણે મનમાં વિચાર કર્યો કે મહારાજ આમંત્રણને ઠુકરાવે છે, પણ સુવાસિની ભાભીના હૃદયના ભાવનો શું થાય? આટલા પ્રેમથી બાઈએ થાળ બનાવ્યો, એના હૃદયના ટુકડા થઈ જાય. સ્વામીએ નંદરામભાઈને બાજુમાં બોલાવ્યા. નંદરામને કહે છે, સાંભળ, તારી માને જઈને કહી આવ્યો કે તમે જમતા નહીં, અને પછી પાછો આવ અહીંયા. નંદરામભાઈ ગયા છે દોડતા. ઉતારે જઈને સુવાસિની બાને કહ્યું કે મમ્મી, તમે જમતા નહીં. શ્રીજી મહારાજ જ્યાં સુધી જમવા ન આવે ત્યાં સુધી તમારે જમવું નહીં. ભાભીને તો આમે નિયમ હતો મહારાજને જમાડીને જમવાનો. આ તો આકાશવાણીએ કહ્યું, ત્યાર પછી એ ભગવાનને જમાડ્યા વગર જમતા હતા. સુવાસિની ભાભી કહે છે, દીકરા, ઘનશ્યામ મહારાજને જમાડ્યા વિના આમે હું જમવાની નથી. જા બેટા, ભગવાનને લીધા વગર પાછો આવતો નહીં. નંદરામભાઈ પાછા આવ્યા છે. ચૈતન્યાનંદ સ્વામીને કહે છે, મારી મમ્મી તો જમવાની નથી, માટે આપ કાંઈક યુક્તિ કરો. ચૈતન્યાનંદ સ્વામી પાછા મહારાજ પાસે આવ્યા. મહારાજને કહે છે, મહારાજ, આ નંદરામ એવું કહે છે કે આપ જો જમવા નહીં જાઓ તો એની માતા સુવાસિની દેવી પણ જમશે નહીં. અને શ્રીજી મહારાજે આવી રીતે કહ્યું તો પણ મહારાજ તો બેઠા હતા. ત્યારે બાજુમાં બીજા ભક્તો હતા, એ બધાએ કહે છે, મહારાજ, આપને ભોજન કરવા માટે સુવાસિની બાને ત્યાં જવું જોઈએ. પણ મહારાજ તો બહુ પાકા. ભગવાન હસવા લાગ્યા. ભગવાન કહે છે, સ્વામી, આમાં તમારી કાંઈક યુક્તિ છે. તમારે મનને ત્યાં જમવા મોકલવો છે, એટલા માટે આ યુક્તિ કરીને નંદરામને પાછો બોલાવ્યો છે. ત્યારે ચૈતન્યાનંદ સ્વામી કહે છે, મહારાજ, હું તમારા સોગંદ ખાઈને કહું છું. કેવા સોગંદ ખાઉં છું? કે જો આમાં મેં કાંઈ યુક્તિ કરી હોય તો ભગવાન મને પૂછે. બસ, મેં આમાં કાંઈ યુક્તિ કરી હોય તો ભગવાન મને પૂછે. આવા સોગંદ ખાધા ત્યારે એ સોગંદ તો સાચા જ હતા ને, ભગવાન તો એને પૂછતા હતા. આમાં કાંઈ ખોટા સોગંદ ખાધા નહોતા. એટલે બાજુમાં સુરા ખાચર, સોમલા ખાચર, પાંચાલી હતા. ભગવાનને કહે છે, મહારાજ, સ્વામી આવા આકરા સોગંદ ખાધા, માટે હવે તો આપશ્રીએ જરૂર જમવા જવું જ જોઈએ. અને સુવાસિની ભાભીનો મનનો સંકલ્પ પૂર્ણ કરવો જોઈએ. મહારાજારવિંદાક્ષ શપતો મુનિના હરે ખાદિતો ત્યાત કુળો નેના તોદનાય ભવાન શરે. હે મહારાજ, કૃપા કરીને જલ્દી જમવા માટે આ સ્વામીના શપથ સાંભળી અને જાઓ. આવી રીતે કહ્યું એટલે શ્રીજી મહારાજ તુરંત તૈયાર થયા છે. પરિમિત મુનિઓ પાર્ષદો સાથે વિંટાયા છતાં ભગવાન શ્રી હરિએ રાજન રામ પ્રતાપભાઈના ઉતારે પધાર્યા છે. ત્યાં જઈ અને ભગવાન શ્રી હરિએ સ્નાન કર્યું છે. ત્યાર પછી એક પિતાંબર પહેર્યું અને એક ઉપરણી ઓઢી ભાભીએ સરસ મજાનું આસન નાખી દીધું. એના ઉપર ભગવાન શ્રી હરિ ભોજન અર્થે બેઠા છે. પાર્ષદો અને સોમલાખાચર સુરાખાર આદિ સર્વે ગ્રહસ્થ ભક્તજનો મુનિઓ પણ ભગવાન શ્રી હરિની આ ભોજન લીલા નિરખવા બિરાજમાન થયા છે. સ્ત્રીઓ પણ યથા યોગ્ય સ્થાને બેસી અને મર્યાદામાં રહીને ભગવાનના દર્શન કરે છે. હે રાજન, સર્વેના દેખતા બંને ભાઈઓની જે પત્નીઓ હતી કહેતા રામ પ્રતાપભાઈના સુવાસીની બા અને ઈચ્છારામભાઈના વરિયાળીભાઈ, આ બંને ભગવાન શ્રી હરિ પાસે બાજટ ઉપર સરસ મજાનો ચાંદીનો થાળ વાટકા ચમચી અબખોરા લોટા આદિ ગોઠવ્યા છે. પછી સરસ મજાના ઉત્તમ ભોજન થાળની અંદર પીરસ્યા છે અને ભગવાન વૈશ્વદેવ કરી અને થાળ આરોગવા લાગ્યા છે. સુવાસીને બાભેને આંખમાં દળ 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 હર્ષના અશ્રુઓ ચાલ્યા જાય છે. ભગવાન ભાભી સામે જુએ છે કે ભાભીની આંખો ભીની થઈ. મહારાજ કહે છે, ભાભી, હા મહારાજ, વર્ષો પછી આજે તમને આ જમાડવાનો અવસર મને પ્રાપ્ત થયો છે, પણ મને અંતરમાં દુઃખ થાય છે. ભગવાન કહે છે, ભાભી, તમારે રડવાનું હોય, હવે તો હું તમને પ્રાપ્ત થયો અને રડવાનું. હા ઘનશ્યામ મહારાજ, મને અંતરમાં બહુ દુઃખ થાય છે, કારણ તમે નાના હતા ત્યારે હું તમને ખૂબ રમાડતી જમાડતી નવરાવતી વસ્ત્રો પહેરાવતી અને પોઢાડતી, આ બધી જ સેવા તમારી હું કરતી હતી. તમને ભગવાન જાણવા છતાં પણ હે મહારાજ, પાછી હું વિસરી જાતી અને ક્યારેક ક્યારેક મેં તમને તિરસ્કાર કરી અને કડવા તીખા તમતમતા કટુ વચનો કહ્યા, ક્યારેક મેં તમને તાળન પણ કર્યું, એટલે મને અંતરમાં દુઃખ થાય છે કે આ હા હા આવા મોટા ઘનશ્યામ પરાત્પર પુરુષોત્તમ નારાયણ અને એને મેં માર્યા, એને મેં સજા કરી. અરે રે, મારા જેવી અભાગણી કોઈ નથી કે આવડા મોટા ઘનશ્યામ સાક્ષાત ભગવાન એને મેં સજા કરી, એટલે હે ઘનશ્યામ, મને અંતરમાં બહુ દુઃખ થાય છે. ભગવાન કહે છે, ભાભી, એમાં તમારે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. તમે મને કદાચ સજા કરી હશે તો એ તો મારા રૂડા માટે જ કરી હશે ને. તમે કંઈ મારા ઉપર રાગ દ્વેષ કે ઈર્ષા અસૂયા કરીને મને સજા કરી નહોતી. સુવાસીની બાબી કહે છે, ઘનશ્યામ, એ બધી વાત સાચી, પણ મેં તમને ભગવાન હોવા છતાં પણ સજા કરી એટલે મને ભગવાન માફ નહીં કરે. સુવાસીની બાબી કહે છે, ઘનશ્યામ, એક વખત તો મેં મનમાં સંકલ્પ કરેલો કે આ ઘનશ્યામના ચરણારવિંદમાં 16 ચિહ્ન છે, હાથમાં પદ્મનું ચિહ્ન છે, ગળાની ઉર્ણ વિશે વિનગુણ હાર છે, બીજા પણ બધા સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે આ શરીરની અંદર ચિહ્નો દેખાય છે, માટે આ સાક્ષાત ભગવાન જેવા બધા ચિહ્નો છે, માટે જો ઘનશ્યામ મારા મનનો સંકલ્પ પૂરો કરે તો હું એને પુરુષોત્તમ નારાયણ માની અને એમની સર્વ પ્રકારે સેવા કરું, એને જમાડીને જમું, એને પોઢાડીને હું છું, અને એમ કરી અને મેં 5 જાંબુડા ટોકરીમાં ઉપર મૂકી અને સંકલ્પ કર્યો કે આને જો ઘનશ્યામ સોના મોર બનાવી દે 5 તો ભગવાન ખરા. પછી તમને ત્રણેય ભાઈને મેં જમવા બેસાડ્યા. જાંબુ જમતા જમતા તમે મારો સંકલ્પ મનનો જાણી અને એમ કહ્યું કે ભાભી ટોકરી ઉતારીને જુઓ, જાંબુમાંથી સોના મોર બની ગઈ છે. અને મેં ટોકરી હેઠે ઉતારી જોયું તો પાંચ જાંબુમાંથી પાંચ સોના મોર આપે બનાવેલી, અને એ મેં આપણા ચરણ કમળમાં નિવેદન કરી અને આપને પ્રણામ કર્યા અને વાત કરી કે મહારાજ તમે મારો મનનો સંકલ્પ સત્ય કર્યો માટે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સ્વયં તમે છો, માટે મને આપના વિશે મનુષ્ય ભાવ ન આવે અને કાયમ માટે હું તમારી સેવા કરું, તમને જમાડીને જમો પોઢાડીને પોઢું એવું વરદાન આપો. ત્યારે તમે રાજી થકા અમારા ઉપર, રાજી થઈને એવો વરદાન, બંને વરદાન આપેલા એટલે હે મહારાજ. ત્યારે દીદીએ પણ કહેલું કે હે સુવાસિની, તમે એવી રીતે ભાવ રાખીને ભગવાનની સેવા કરશો તો જરૂર તમને એ આ વરદાન આપ્યા છે એ વરદાન પ્રમાણે સુખ આપશે. છતાં પણ તમારી વૈષ્ણવી માયાએ કરીને હે ઘનશ્યામ હું ભૂલી જતી. એક વખત હું પાણી ભરવા હેલ લઈને ગઈ હતી ત્યારે તમે તમારા મિત્ર મંડળ સાથે ઘર ખાલી જોઈને ઘરમાં છપૈયામાં ઘૂસી ગયા અને કોઠલાની અંદર સાત જેટલા દહીંના ગોરસા રાખેલા એ કાઢી અને તમે જમવા માંડ્યા, મિત્રોને જમાડવા લાગ્યા અને ઘરની અંદર દહીં ઢોળીને રેલમ છેલ કરીને દહીંનો કાદવ કરી નાખેલો. એ વખતે બરાબર હું પાણીની હેલ લઈને એ ઘનશ્યામ ઘરમાં આવી અને હું તમને દેખી ગઈ કે આ દહીં ચોરી કરીને ખાય છે અને બધાને ખવડાવે છે અને ઢોળે છે, એટલે હેલ મૂકી અને મેં તમને પકડ્યા, ખૂબ વઢી અને ગાલ ઉપર થપ્પડ મારી દીધેલી. આજે મને એ અંતરમાં ખટકે છે કે આવડા મોટા ભગવાન એને મેં આવી રીતે થપ્પડ મારી. મારા હાથ એ વખતે કેમ કપાઈ ન ગયા ભગવાનને મારતા, એમ કરી અને હિબકા ભરીને ભાભી રડવા લાગ્યા છે. ઘનશ્યામ મહારાજ કહે છે ભાભી એમાં રડવાનું ન હોય, તમે મને થપ્પડ મારી હતી એ મારા સારા માટે જ હતી ને, એ વખતે જો તમે મને ચેતવ્યો ન હોત, શિક્ષા સજા કે દંડ ન કર્યો હોત તો મારી ચોરી કરવાની ટેવ છે ને એ બહુ દ્રઢ થઈ જાય, પણ તમે મને સજા કરી એટલા માટે હું સુધરી ગયો, આગલા વખતની મારી ટેવ મેં આ વખતે છોડી દીધી, નહીંતર હજી મારી ચેરી કરવાની કુટેવ ચાલુ હોત. અને ભાભી તમે જુઓ ને, એ તો કૃષ્ણ અવતારમાં યશોદા મૈયાએ ક્યાં મને સજા નહોતી કરી. એ વખતે પણ માતાજી કનૈયાને પકડવા માટે લાકડી લઈને દોડ્યા હતા, પણ કનૈયો હાથમાં આવેલો નહીં, એટલે છેવટે થાકીને લાકડી ફેંકી દીધી. પછી કનૈયો પકડાયો ત્યારે પકડીને લાવ્યા અને ઉલુખલે ખાંડણીએ ભગવાનને બાંધી દીધેલા. એમ કનૈયાને પણ માતાજીએ સજા કરી દીધી. એટલે હે ભાભી, તમે જે બાલ્યાવસ્થામાં અમને સજા કરી એમાં કોઈ તમારો ગુનો નથી, સજા કરવી જ જોઈએ તો જ બાળક કાબૂમાં રહે, નહીંતર પછી બેકાબૂ થઈ જાય તો બાળક મોટો થયા પછી આજ્ઞામાં રહે નહીં. આજે ઘણા વડીલો ફરિયાદ કરતા હોય છે, છોકરું પાંચમાં ભણતું હોય ને મા બાપનું માને નહીં, પછી કે હવે આને ગુરુકુળમાં મૂકવું જોઈએ, આ આપણું માનતું નથી. અહીંયા આવીને ભલામણ કરે કે સ્વામી બહુ સ્વતંત્ર અને સ્વચ્છંદી થઈ ગયો છે, અને તમારે થોડો મેથી પાક આપવો હોય તો આપજો પણ સુધારજો. એ ક્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે કે બાળક નાનું હોય ત્યારે એને કેવળ લાડ લડાયા કરે છે. પણ શાસ્ત્રોએ કહ્યું છે કે પંચ વર્ષાણી લાલયાત, 5 વર્ષનો થાય ને ત્યાં સુધી એનું લાલન પાલન કરવું, પછી 10 વર્ષાણી તાળે, પછી 5 થી એટલે કે 6 થી 15 વર્ષનો થાય ત્યાં સુધી એને જરૂર પડે એવી શિક્ષા, પછી દુશ્મન મારે એમ કંઈ ક્રૂર થઈને મારવાની શિક્ષા નથી કરવાની. હિરણ્યકશિપુ જેમ પ્રહલાદ ઉપર કરતો હતો એમ, પણ એને યોગ્ય શિક્ષા જો એ તોફાન કરતો હોય તો અવશ્ય કરવી જોઈએ. લાલ આંખ રાખવી જોઈએ, અને લાલ આંખથી પણ ન માને તો ક્યારેક જરૂર પડે તો થોડો માર કહેતા મેથી પાક પણ આપવો જોઈએ, અને એ મેથી પાક છે એના હિતને અર્થે છે. પણ તાળન કરવાની રીત પણ શાસ્ત્રકારોએ બતાવી છે કે ભાઈ કેળથી નીચેના ભાગમાં તમારે તાળન કરવું. નાનકડું બાળક હોય ને ફેરવીને એક ડાબા હાથની તમે દઈ દો કે જમણા હાથની, અને કાનનો પડદો તૂટી જાય તો, એટલે મારવાની ના નથી પણ કઈ જગ્યાએ મારવું ને કેટલું મારવું એ યોગ્ય શિક્ષા એના ગુના પ્રમાણે કરવી જોઈએ. બાળક ઉપર માર મારો તો પણ હેત તો એવું ને એવું હોવું જોઈએ, એટલે ક્રૂર ઘાતકી અને હિંસક થઈ અને શિક્ષા નથી કરવાની, પણ પ્રેમથી શિક્ષા કરવી જોઈએ. એક છોકરો હતો, એની માતા મરી ગયેલી, પછી નવી મમ્મી કરેલી, અને એક દિવસ શિક્ષકે એને પૂછ્યું કે દીકરા તારી જૂની મમ્મી અને નવી મમ્મીમાં કાંઈ ફેર ખરો? ત્યારે કે હા. શું? તો કે મારી જૂની મમ્મી છે એ ખોટું બોલતી અને નવી મમ્મી છે એ સાચું બોલે છે. શિક્ષક વિચારમાં પડી ગયા, આ તો વળી કેવું? એ કે આવું કેમ? તો કે મારી જૂની મમ્મી છે ને એ હું તોફાન કરું તો મને એમ કહેતી કે આજ તો તને હું પંખા હારે લટકાવીને નીચે ભડકો કરવાની છું, પણ પછી કરતી નહીં. અને નવી મમ્મી એમ કહે કે આજ હું તને પંખે લટકાવીને ભડકો કરીશ તો નીચે ભડકો કરે. એટલે જૂની મમ્મી ખોટું બોલતી અને નવી મમ્મી સાચું બોલે છે. તો પછી આવી ક્રૂર શિક્ષા કરવાની હોય નહીં. થોડી વાર એને 2 કલાક તમે ભૂખ્યો રાખો, જરૂર પડે તો એકાદી થપ્પડ મારો, બને ત્યાં સુધી તો વઢીને પ્રેમથી પાછો પોતાના ખોળામાં બેસાડીને જાતે જમાડવા જોઈએ, જેથી કરીને બાળકને વડીલો પ્રત્યે સંબંધીઓ પ્રત્યે મનમાં કુભાવ પેદા ન થઈ જાય. ઘણાને એવી ટેવ હોય છોકરાને ધમકાવ્યા જ કરે, એનાથી પણ વિકૃત અસર એના માનસ પટલ ઉપર પડે. એટલે મારો તો પણ પ્રેમથી, એને એમ થવું જોઈએ, એને અહેસાસ થાય કે મને આજે જે શિક્ષા થઈ ને એ મારા ભલા માટે મારા માતાએ કે પિતાએ કે વડીલ ભાઈએ કે બહેને કરી છે. એટલે ભગવાન કહે છે ભાભી તમે મને એ વખતે જે શિક્ષા કરી ને એ બરાબર યથા યોગ્ય હતી. જો એ વખતે તમે મને શિક્ષા ન કરી હોત તો હું આજે પણ ચોરી કરતો હોત. એટલે બાળકોને જોઈતી બધી વસ્તુઓ તમે મગાવી દો, એની ના નથી. તમારી કેપેસિટી પ્રમાણે જો યોગ્ય માગણી એની હોય તો એને સંતોષ, એને રમવા ફરવા કે પ્રવાસે લઈ જાઓ, બધું જ કરો. પણ આપણે શું કરીએ છીએ? બીજું બધુંય કરીએ છીએ પણ એક વસ્તુ બાકી રાખી દઈએ, બ્રેક ફિટ નથી કરતા. ગાડી સારી સરસ મજાની લાવો, ભલે ને 8-8 લાખની ગાડીઓ આપણે લાવ્યા હોય કે 15 લાખની લાવ્યા હોય, પણ એની અંદર બ્રેક ફિટ ન કરી હોય તો શું હાલત થાય, કયો છે? એટલે $8 લાખની ગાડી પણ અમેરિકા મળે છે અત્યારે, એટલી સરસ ગાડી આટલો ખર્ચો કરીને લાવી અને પછી બ્રેક ફિટ કરવાની ભૂલી ગયા હોય તો શું થાય? રોડ ઉપર લઈ જાઓ ને થોડી જ મિનિટોમાં એક્સિડન્ટ થઈ જાય. એમ બાળક છે તમારો અબજ રૂપિયાનો છે એની ના નથી, પણ એની જાળવણી કરવા માટે બ્રેક પણ રાખવી જોઈએ. એમ ના વિચારાય કે આપણો બાબો છે એટલે એને છૂટી. ઘણા તો સ્કૂલમાં મૂકવા જાય ને ભલામણ કેવી કરે ખબર છે? પહેલેથી બેસાડવા જાય એટલે સાહેબને કહે છે, જુઓ સાહેબ, આમ તો મારો બાબો બહુ ડાયો છે, તોફાન કરતો જ નથી, છતાં પણ ક્યારેક જો તોફાન કરે તો બાજુવાળાને એક થપ્પડ મારજો એટલે મારો બાબો શાંત થઈ જશે. એટલે તારો હોનાનો બાકીને બા બાજુવાળો લોઢાનો ભલામણે કેવી કરે? લ્યો, એ કે બાજુવાળા છોકરાને થપ્પડ મારજો એટલે મારો બાબો તોફાન કરશે નહીં. આ લાગણી જ બાળકોને બગાડે છે. એટલે મા બાપે લાગણી જરૂર રાખવી, પણ જરૂર પડે એને શિક્ષા કરવી જોઈએ, લાલ આંખ કરવી જોઈએ. એટલે ભગવાન કહે છે, તમે અમારા ઉપર દ્વેષે કરીને નહીં પણ અમારા સારા હેતુ માટે પ્રેમથી અમને કદાચ તિરસ્કાર્યા હોય કે થપ્પડ મારી હોય તો હે ભાભી, એ અમારા હિતમાં જ હતું, માટે તમે ચિંતા કરશો નહીં. ભાભી રડતા રડતા કહે છે, ઘનશ્યામભાઈ, તમને મેં સર્વાવતારી ભગવાનને માર્યા ને એટલે મારું કલ્યાણ થશે નહીં એમ મને અંતરમાં ચિંતા થાય છે. ભગવાન કહે છે, ભાભી, આ સામાન્ય જીવ છે, એ કોઈ પણ નાના સરખા અમારા કામમાં આવ્યા હોય, અમારા તો નહીં, અમારા સત્સંગી બ્રહ્મચારી પાર્ષદ સાધુ એમાંથી કોઈની પણ નાની સરખી સેવા કરી હોય ને એનું કલ્યાણ અમે કરવાના છીએ, તો એ ભાભી તમે તો અમારા ભાભી છો અને વર્ષો સુધી માની જેમ તમે અમારું જતન કર્યું છે, માટે તમારે ક્યારેય મનમાં એવો અશુભ સંકલ્પ ન કરવો, ક્યારે એવી શંકા ન રાખવી કે મારું કલ્યાણ નહીં થાય. આ પ્રમાણે ભગવાન સુવાસિની ભાભીને કહે છે, ત્યારે પાંચાલી અને લલિતા પણ ભગવાનને કહેવા લાગ્યા છે કે મહારાજ, આપ જ સુવાસિની ભાભી અને અમારા બધાના મોક્ષના કરતા છો, પણ આપ સિવાય બીજું કોઈ અમારું આત્યંતિક કલ્યાણ કરનારું નથી. હે મહારાજ, દ્વાપરમાં ભગવાન કૃષ્ણમાં જે જે લક્ષણો હતા એ બધા જ લક્ષણો આપના સ્વરૂપમાં દેખાય છે, એટલે તમો જ સાક્ષાત ઈશ્વર છો એમ અમે જાણીએ છીએ, માટે અમારા બધાનું જરૂર આત્યંતિક કલ્યાણ કરજો. ભગવાન કહે છે કે તમારા બધાનું કલ્યાણ કરવાનું તમારે મને કહેવાનું જ ન હોય, જ્યારથી મારા સંબંધને પામ્યા છો ત્યારથી જ તમારું કલ્યાણ તો થઈ ચૂક્યું છે. હવે તમે જે આ કંઈ પણ કરો છો એ અમારી પ્રસન્નતાના સાધન કરો છો એમ તમારે જાણો. ભગવાન પછી બધાય મુનિઓ વર્ણિઓ પાર્ષદોને કહે છે કે સાંભળો, જ્યારે અમે ઘરે હતા ને ત્યારે બહુ તોફાની હતા. ભગવાન કહે છે અમે નટખટ હતા, તોડફોડ ઓછી કરતા, પણ મહારાજ અડવીલા તો ખરા. એટલે મહારાજ કહે છે અમે કેવા, પણ તો કે બહાર ફરવા નીકળ્યા હોય પછી ટાઈમે ઘરે પહોંચવાનું કોઈ ઠેકાણું જ નહીં ભગવાન. અમારા લીધે આખા ઘરના ને કોઈ દી ટાઈમે ભગવાન કે જમવા મળતું નહીં. ક્યારેક અમે સખાઓ સાથે રમવામાં લાગી ગયા હોય તો સમયનું ભાન ભૂલી જઈએ. અયોધ્યામાં રહેતા ત્યારે મંદિરોમાં કથા સાંભળવા બેસી ગયા હોય, દર્શન કરવા ગયા હોય તો ત્યાં ને ત્યાં એક દોઢ બપોરનો વાગી જાય પણ ઘરે ન જઈએ. એટલે અમારા મોટા ભાઈને વળી અમને શોધવા માટે આખી અયોધ્યા રખડવું પડે. ક્યાંકથી અમે હાથમાં આવીએ ત્યારે પકડીને લાવે, ત્યારે બધાએ ઘરે જમવા ભેગા થાય. એટલે જ્યાં સુધી અમે ઘરે હતા ત્યાં સુધી ટાઈમે ક્યારેય અમે એમને જમવાનું સુખ લેવા દીધું નથી. ઘર છોડીને વનવાસમાં ગયા ત્યાર પછી એ બધાએ શાંતિથી ટાઈમસર અનાજ જમ્યા છે. આવી રીતે અમે ઘરે હતા ત્યારે માતા પિતા ભાઈ ભાભીને ખૂબ કષ્ટ આપ્યું છે, છતાં પણ એમણે અમારો ક્યારેય અવગુણ લીધો નથી. સારું આ ધર્મકુળ છે એ અતિશય ગુણગ્રાહક છે અને અમારા વિશે અતિશય ભાવ રાખીને આ અમારા ભાભીએ તો અમારા માતૃશ્રી ધામમાં ગયા પછી પણ ક્યારેય માના પ્રેમની જરા જેટલી પણ ઓટ આવવા દીધી નથી. માની ખામી અમને ભાભીની હયાતીમાં ક્યારેય સતાવતી નહીં, એટલા પ્રેમથી અમને મોટા ભાઈ અને ભાભીએ રાખ્યા છે. માટે હે ભાભી, તમારા ભાગ્યનો તો કોઈ પાર નથી કે પરાત્પર પરબ્રહ્મ એવો ભગવાન પુરુષોત્તમ નારાયણ એના તમે ભાભી થઈને આ ભૂમંડળ ઉપર અમારી સેવા કરી છે. માટે તમે સર્વે નિશ્ચય આત્યંતિક કલ્યાણને પામશો એમાં કોઈ શંકા રાખવી નહીં. હે રાજન, આવી રીતે ભાભીના અંતરનો શોક મહારાજે દૂર કર્યો છે. પરાપ્રીતિથી આગ્રહ કરીને ભગવાનને ભાભીએ જમાડ્યા છે. હસ્ત મુખારવિંદ ધોઈ અને પછી ભગવાનને મુખવાસ આપ્યો. ભગવાન મુખવાસ જમી અને સંતો વર્ણીઓ સાથે પાછા, હે રાજન, ઉતારે પધાર્યા છે અને આ બાજુ ભગવાનની પ્રસાદી બધાએ અવધવાસી છપૈયાવાસી જમ્યા છે. અને હે રાજન, પછી ભગવાનના જે ઐશ્વર્યના ચરિત્રો આ બધાએ મુનિઓ વર્ણિઓ થકી એમણે જે સાંભળાતા એ ચરિત્રોને પ્રેમથી બધાએ ગાવા લાગ્યા છે. હે રાજન, આવી રીતે અવધવાસીઓને પણ ભગવાનનો સર્વોપરીપણાનો નિશ્ચય થયો છે. જોકે છપૈયાના અયોધ્યામાં તો ભગવાને અદ્ભુત બાળ લીલાઓ કરેલી અને એમને ઘણી વખત નિશ્ચય કરાવેલો, પણ બાળ લીલામાં પાછું ભગવાનનું ભગવતપણાનું જ્ઞાન એ બાધક છે. એટલે ભગવાન પોતાની વૈષ્ણવી માયાનો પ્રયોગ કરી અને પાછા ભાઈ ભાભી માતા પિતા અને છપૈયા અયોધ્યાવાસીઓને ભૂલાવી દેતા કે ઘનશ્યામ મહારાજ અક્ષરધામના અધિપતિ છે. અને જ્યારે પિતાજી ધર્મદેવ ધામમાં ગયા ત્યારે પણ બંને ભાઈઓને કહેતા ગયેલા કે આ ઘનશ્યામ છે એ સાક્ષાત તમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે, એને આ ઘરમાં કોઈ આસક્તિ નથી, માટે એ રાજી રહે એમ તમે કરજો, નહીંતર એ ઘર છોડીને ચાલી જશે. તો પિતાના વચને ભગવાનમાં ભગવદ્ ભાવ આવ્યો તો પણ વળી પાછો ભગવાનની ઈચ્છાથી વિસરાઈ ગયો. ભગવાન ઘર છોડીને ચાલી નીકળ્યા ત્યારે બધા આકુળ વ્યાકુળ થયા. ખાવા પીવાનું છોડી દીધું ત્યારે પણ હનુમાનજીએ આવીને આકાશવાણી કરેલી કે તમારા ભાઈ વનમાં ગયા છે અને હવે પાછા અહીંયા આવશે નહીં, પણ જ્યાં હશે ત્યાં ભવિષ્યમાં તમને તેડાવી લેશે અને એમના સાનિધ્યમાં રાખશે. એટલે ત્યાર પછી એમણે અંતરમાં શોક ઓછો થયેલો. તો આવી રીતે ભગવાને આકાશવાણી દ્વારા કહેવડાવેલું અને હનુમાનજી દ્વારા જે કહેવડાવેલું કે તમને ભવિષ્યમાં પોતાની પાસે બોલાવી લેશે એ વચન આજે હે રાજન ઘનશ્યામ મહારાજે સત્ય કર્યું છે. એક વખત સુવાસિની બાબે પણ ભગવાનના હાથમાં પદ્મના ચિહ્ન અને ચરણારવિંદની અંદર ઉર્ધ્વ રેખા જોઈને ઘનશ્યામ મહારાજને કહે છે, ભાઈ તમે તો આ તમારા અંગના ચિહ્નો જોતા એવું લાગે છે કે લાખો માણસોના નિયંતા થશો, મોટા રાજાધિરાજ થશો અને પછી અમને ભૂલી જશો, પછી તો અમને બોલાવશો નહીં. ત્યારે ભગવાને કહેલું કે ભાભી જો અમે અનંત કોટિ બ્રહ્માંડના આ અધિપતિ છીએ અને આ લોકમાં લાખો માણસોના નિયંતા થશું ને તો પછી તમને અમારી પાસે બોલાવી લેશું અને અમને જે કાંઈ રાજ્ય મળ્યું હશે ને એ તમારા દીકરાઓને આપી દેશું. બસ એ વચન ભગવાને આજે સત્ય કર્યું છે કે સંબંધીઓને બોલાવીને પોતાની પાસે રાખ્યા અને ભવિષ્યમાં મહારાજ પોતાનું આ આધિપત્ય એ પણ મોટા ભાઈ અને નાના ભાઈના દીકરા અયોધ્યા પ્રસાદજી મહારાજને રઘુવીરજી મહારાજને અર્પણ કરશે. હે રાજન, ભગવાન શ્રી હરિએ પૂર્ણમાસીને દિવસે સરસ મજાને સેવોનું ભોજન કર્યું છે. પછી કોઈ આંબા નીચે ગાયના છાણ અને માટીથી લીપેલી સરસ મજાની રંગબેરંગી રંગોળીઓ ચિતરેલી એવી લાંબી જગ્યા ઉપર પંક્તિ રૂપે બેઠેલા સંતોના પાત્રોમાં ભગવાને ખૂબ ઘી સાકરયુક્ત સેવો પીરસી અને સંતોને તૃપ્ત કર્યા છે. રાજન, ત્યારબાદ દામોદર ભક્ત જે અમદાવાદના દામોદર શેઠ હતા એમણે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરી લલાટમાં કેસરનો ચંદનનો લેપ કર્યો અને શ્રીજી મહારાજને સરસ મજાની કપૂરની માળા ધારણ કરાવી, કાનોમાં કુંડળ આદિ ધારણ કરાવ્યા, કપૂરના બાજુબંધ ધરાવ્યા, બીજા આભૂષણો પણ ભગવાનને ધારણ કરાવ્યા છે. આવી રીતે દામોદર ભક્તે પૂજેલા ભગવાન શ્રી હરિ હે રાજન માણકી ઉપર બેસી અને તે વડતાલથી નીકળી બાજુમાં બામણોલી ગામ છે ત્યાં જોબન પગીના ભાઈ તખો પગી રહેતા, એ તખા પગીની ઘરે પધરામણી કરવા માટે પ્રભુ પધાર્યા છે. આજે પણ એ તખા પગીની ઘરે એક મોટી નાંદ છે, કોઠી એમ તો પણ નાંદના આકારની કોઠી છે. તો એની અંદર ભગવાને વરદાન આપેલું, વર્ષો સુધી એમનાથી પણ અનાજ ખૂટેલું નહીં. એવા હશે કેટલી ખબર છે, લગભગ 5-6 મણની કેપેસિટીની માંડ હશે એ પાણી ભરવાની પેલી નાંદ આવે ને મોટી એવી, એને ભગવાને વરદાન આપી અને એમાંથી વર્ષો સુધી અનાજ કાઢેલું પણ ખૂટેલું નહીં. એ તખા પગેને ઘરે ભગવાન પધરામણી કરવા માટે ગયા છે અને આ બાજુ નિષ્કુળાનંદ સ્વામીને મનમાં વિચાર થયો કે ભગવાનને હિંડોળે બાંધીને બધા કાયમ ઝૂલાવે તો છે પણ લાવને હું ભગવાન માટે એક સરસ મજાનો હિંડોળો બનાવું, કારણ આપણને ભગવાનને જે કળા આપી હોય ને એ કળાનો ઉપયોગ આપણે શેના માટે કરવો જોઈએ, ભગવાનની પ્રસન્નતાને અર્થે કરો તો આપણી જે કળા છે ને એ ભક્તો શું થઈ જાય, ભગવાનની ભક્તિ થઈ જાય. એટલે સ્વામીએ મનમાં વિચાર કર્યો કે ચીલા ચાલો હિંડોળા તો બધા ગામો ગામ હોય પણ મારે કંઈક નવીન જાતનો હિંડોળો કરવો છે. અને સ્વામી તો પાછા પૂર્વાશ્રમમાં સુથાર હતા, ભલે સ્વામી ત્યાગી થયા પણ એ વખતે મહારાજ એમનું કામકાજ તો સુથારનું કરાવતા જેની પાસે સત્સંગમાં પણ એમને કુહાડો આક્યો અને સમયામાં પણ કુહાડો ચલાવ્યો છે. સમયા ઉત્સવ થાય ત્યારે ઉતારાની વ્યવસ્થા કરવાની જવાબદારી સ્વામીની હોય, કરવત ને વાહલો અને કુહાડો લઈને સ્વામી મંડે માપના લાકડા કાપી કાપીને ખોળાવીને તંબુ બંધાવીને ઉતારાની વ્યવસ્થા કરાવતા. એવી રીતે સેવામાં પણ સ્વામી કુહાડો ચલાવતા, અને નિષ્કુળાંત કાવ્યમાં પણ આપણે જાણીએ છીએ કે સ્વામી એવો કુહાડો ચલાવ્યો છે કોઈને જરા જેટલા પણ આઘા પાછા થવા ન દેવો, જ્યાં જેની ખામી હોય છતી કરી દે. ત્યાગી હોય કે ગૃહી હોય, આચાર્ય હોય કે સંતો હોય, વર્ણી હોય, બધાના જે કંઈ નિયમો હોય એમાંથી આઘા પાછા થાય એને સ્વામી બરોબર લઈ લેતા. એટલે સ્વામી આજે મનમાં વિચાર કર્યો છે કે મારે વાહલો અને કુહાડો હાથમાં લઈને ભગવાન માટે એક અદ્ભુત હિંડોળો કરવો છે. અને એ રાજન સ્વામીએ પોતાના ઓજારો લઈ અને જોત જોતામાં તો 12 બારણાનો હિંડોળો મહારાજ માટે બનાવી નાખ્યો. અને જ્ઞાનબાગમાં આજે એ જગ્યાએ આંબાના વૃક્ષ છે, ત્યાં 12 બારણાનો હિંડોળો પણ લટકાવેલો. અત્યારે કદાચ હવે ઓલું અક્ષરધામ બનાવ્યું, સ્વામિનારાયણ ધામ, એમાં લઈ લીધો છે. પણ પહેલાં તો એ આંબાની ડાળ નીચે છાપરા જેવું કરી અને અંદર 12 બારણાનો હિંડોળો રાખેલો. એ જરા ગોળાઈમાં છે, પણ સ્વામીએ બનાવેલો ત્યારે ચોરસ હિંડોળો હતો અને એમાં ચારે દિશાઓમાં 3-3 બારણા કરીને 12 બારણાનો હિંડોળો કરેલો. એ હિંડોળો પણ આજે પ્રસાદીનો વડતાલ મંદિરમાં પેલા ઘનશ્યામ મહારાજ છે ત્યાં બધી પ્રસાદીની વસ્તુઓ રાખવામાં આવે છે, ત્યાં ઉપર પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં રાખેલો છે. તો એવો સરસ મજાનો હિંડોળો સ્વામીએ ભગવાન શ્રી હરિ માટે બનાવ્યો છે. આ એક સરસ મજાનો પિરિયડ છે કે આપણી કળા કારીગરી છે એને આપણે પરમાત્માને અર્પણ કરી શકીએ. જેને જે આવડતું હોય, પછી કંદોય હોય અને એને સારી સારી મીઠાઈઓ બનાવતા આવડતી હોય, તો અન્નકૂટની સેવા ચાલતી હોય ત્યારે આવે કે સ્વામી મને તમે ચાન્સ આપો. બાવળા મંદિરમાં બધા એ બાજુ સત્સંગીઓ ઘણા આપણા કંદોઈની દુકાનવાળા છે, તો દિવાળી ઉપર અન્નકૂટ હોય ત્યારે એ લોકો આવી જાય છે. અને આપણા શંકર મેઘજી ભુજ નગરપાલિકાના કોર્પોરેટર છે, જુઓ, અને ડેપ્યુટી ચેરમેને ત્યાંના હતા, છતાં પણ અન્નકૂટ હોય ત્યારે પોતે આવે હો. અને એમને દૂધનો ધંધો, પહેલાં હોટલ હતી એટલે ફેંડાને માવોને બનાવવાનું હોય, સ્વામી લાવો માવાની આઈટમ જે બનાવવાની હોય મને કહો, બીજા કારીગર ભેગા લેતા આવે. અને સમયા ઉપર એવી રીતે પોતાની જે કારીગરી કળા છે એની સેવા ભગવાનને અર્થે આપે, અને એને મનમાં એમ થાય કે આજે મારી આ કળા કામમાં આવી. એટલે કોઈ કંદોય હોય તો એને એવું આવડતું હોય, લાઇટના કારીગર હોય તો એ ડેકોરેશનમાં પોતાની સેવા કરવા આવી જાય. આપણે પ્રવીણભાઈ દરબાર છે તો ડેકોરેશન કરવું હોય એટલે સમયા ઉત્સવ ઉપર આવી જ જાય. એમ ગાંધીનગર પ્રભુભાઈ છે તો ગમે ત્યારે કંઈક શણગારવાનું હોય, વરઘોડા કાઢવાના હોય કે પછી ઉત્સવ હોય, છેક શિખર ઉપર ચડી ચડીને પણ કેટલીય સિરીજો લગાડી દે અને સરસ મજાનું ડેકોરેશન કરે. તો એ કળા કેવળ આપણા પેટ ભરવા માટેની નહીં, પણ ભગવાનના ઉપયોગમાં આવે એટલે એ ભક્તિ થઈ જાય. એમ કોઈ સુથાર હોય તો એ સુથારી કામ કરવા આવે, કોઈ સિંહાસન ભગવાનને અર્થે બનાવવું હોય, બારી બારણા કોઈ રિપેર કરવાના હોય ક્યાંય તો આવીને તરત રિપેર કરવા માંડે. દરજી કામ કોઈને આવડતું હોય તો ભગવાનના વાઘા બનાવવાના હોય કે લાવો સ્વામી ઠાકોરજીના વાઘાની સેવા હોય તો અમને આપજો. પેથાપુરના પ્રહલાદભાઈ કરીને એક સત્સંગી હતા, આમ તો સત્સંગીના મિત્ર, પોતે સત્સંગી નહીં પણ સજ્જન પાક્કા. તો આપણે પહેલાં વાઘા બનાવવાની શરૂઆત કરી નરનારાયણ દેવના ઘનશ્યામ મહારાજના ગાંધીનગર મંદિરના, ત્યારે ચંદ્રકાંતભાઈ લઈ આવ્યા અને અમે વાઘા શિવતા હતા એવા કે સ્વામીજી હું પણ રોજે આવીશ. પોતે આમ તો વિદેશમાં પણ સિલાઈ કામ કરી આવેલા, અને ઇથોપિયા દેશના જે બધા રાજકારણીઓ હતા એની પાસે કોટ સીવડાવતા, સ્પેશિયલ કોટના કારીગર. અને એ જ્યારથી વાઘા સીવવાના ચાલુ કર્યા ત્યારથી કે સ્વામી ભગવાનનો કોટ તો હું બનાવવાનો જ છું, અને એ બનાવ્યો પણ ખરો એમને. તો એવી રીતે કારીગર હોય એને પોતાની કળા કારીગીરી છે એ ભગવાનને અર્થે ઉપયોગમાં લેવી જોઈએ. એમ અહીંયા પણ લાલભાઈ દરજી ને બીજા અમારા દરજીઓ છે અરવિંદભાઈને એ બધાએ તો એ પણ સમયે સમયે આવે. હમણાં જ આપણે હિંડોળા ચાલતા ત્યારે નવા વાઘા સફેદ ટીલડીઓવાળા હતા, બીજા એક ગુલાબી, તો એ આ ભક્તોએ સેવામાં બનાવ્યા હતા. એમ ઉપેન્દ્રભાઈ છે તો એને સ્ટોર છે ભગવાન માટે, પાટી ને ચોપડીઓ ને પેન સ્ટેન્ડ ને પેનું લઈ આવે કે ભગવાન ભણે. ભલે આપણી સેવાથી કાંઈ ભગવાન સુખી નથી થઈ જવાના, પણ આપણા હૃદયના ભાવથી ભગવાન રાજી થશે. એટલે આપણી પાસે જે કાંઈ હોય એ ભગવાનને અર્પણ કરી અને આપણે આપણી જે કાંઈ આજીવિકા છે એને ભગવાનની ભક્તિમાં ફેરવી શકીએ. આપણા પેન્ટર ભાઈ છે તો સમય એમાં બધા પૂતળા રંગવાના હતા, આવી જાઓ તો અહીંથી બિસ્તરા પોટલા લઈને પહોંચી ગયા, અને પ્રદર્શનમાં જુઓ કલર ઉખડી ગયેલા બધાને ફરી વાર કલર કરીને કેવા સરસ મજાના બનાવી દીધા, જાણે નવા જ બનાવ્યા છે. એમ એ આપણી કળા ભગવાનને અર્થે ઉપયોગ કરવાનો આ અમૂલક અવસર છે એમ જાણી અને સ્વામીએ અદ્ભુત બાર બારણાનો હિંડોળો ભગવાન શ્રીહરિ માટે તૈયાર કર્યો છે અને બે આંબાની ડાળ ઉપર હિંડોળાને બાંધ્યો છે. સહજાનંદ સ્વામી મહારાજને જય.